நமோ நோயை சௌரி அன்பானம், நமோ நோயை சௌசிதானம், நமோ நோய் சௌ ஆயிரியானம், நமோ நோயை சௌஜாயனம், நமோ நோயை சௌ திருகாவலத்தை சாவனம், ஓமகாரம் எங்கு சயோக்த நித்தியம் ஜாயந்தி யோகின காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்கனம் பகவானையோ மகிழம கூட்டமோ மங்களம் குன்கொண்டாரி உஜேந்திர முழு மங்களம் நமாசுமரி சாராய்
சமயக்காரணம் ஆத்மா பவர் கூடாத்தியா யோ ஆத்மானு விஷய அனை ஆத்மா நாம் பிரீது பண்ணும் இவ்வளோ வியாபாரம் என்னோ விஷய சூசே என்னும் ஆவரணம் ஆத்மகுளம் கனகம் இவ நிமக்னம் வரணமாலா கலாபே அத்தவிதித்தம் த்ரஷ்யதாம் ஏக ரூபம் பிரதிபதம் இனம் ஆத்ம ஜோதி ஓ ஜோதமானம் கேட்ட ஆத்ம ஜோதி திரஷதம் ஜீவ திரவிகா சுத ஜானம் மாத்திர ஜோதி நோர்த்த கிடோ பகவான் ஆத்மா ஏக் சுத ஜானம் மாத்திர வஸ்து ஆத்மா ஜி வஸ்து ஜெனே கையே ஆத்மா தத்தன் சுத ஜான மாத்திர வஸ்து திரஷதாம் சர்வதா அனுபவ ரூப ஏவோ ஜான மாத்திர திரவ சுவாவ ஜாயக சுவாவ மாத்திர ஆத்மா ஏனோ அனுபவ ஹோ ஏனோ நாம் சம்யக் தர்சன் கேவாமா நம் ஜானு காய் ஏனோ அனுபவ சுத ஜான சுவாவ சைத்தன் சத்தா சுவாவ மாத்திர ஆத்மா એની અવસ્થાઓમાં અનેક ભેદ છે રાગ આદિ છે કર્મનો સંબંધ નિમિત્ત રૂપે પણ છે એ બધું હોવા છતાં જેને સમ્યક દર્શનને ધર્મ પ્રગટ કરવો હોય એને દ્રવ્ય એટલું જ્ઞાન જ્યોતિ શુદ્ધ ચૈતન્ય છે એવા અભેદનો અંતર અનુભવ કરવો એનું નામ સમ્યક દર્શન ધર્મની પહેલી દશા કહેવાય છે. સમજાણો સર્વથા અનુભવ રૂપો એટલે રાગ વિનાનો આત્મા જ્ઞાન માત્ર તેનો અનુભવ હો સર્વથા નામ વચમાં પુણ્યાદિ ગુણગુણી ભેદના વિકલ્પો આદિ એનો અનુભવ ન હો ભાઈ ધર્મ કઈ જાતનો એકલો અનંત ગુણનો પિંડ આત્મા પણ એને જ્ઞાન પરમ સ્વભાવ માત્ર ગણીને બધા ગુણોમાં જ્ઞાન પરમ ભાવરૂપી સ્વભાવ છે પરમ ભાવરૂપી સ્વભાવ માટે આત્મા અનંત ગુણવાળો હોવા છતાં એનો પરમ સ્વભાવરૂપી એટલું જ્ઞાન માત્ર આત્મા એનો સર્વથા અંતરમાં અંતર્મુખ દ્રષ્ટિ કરીને અનુભવ હો એમ આચાર્યે પોતા આત્માના આત્મા માટે પણ એમ કહ્યું. સમજાય છે? કાંઈ કેસી આત્મજ્યોતિ એવી છે ભગવાન શુદ્ધ જ્ઞાન માત્ર આત્મજ્યોત ચિરમ રીતિ નવ તત્વ છનમ અથ સતત વિવિક્તમ ઈસ અવસર પર નાચ રસ કે સમાન એક જીવ વસ્તુ આશ્રયકારી અનેક ભાવરૂપ એક સમય મેં દિખલાઈ દીધી હૈ ભગવાન આત્મા જ્ઞાનાનંદ રૂપ હોવા છતાં, માણસ માણસ રૂપે હોવા છતાં નાટકમાં અનેક ભેખને ધારણ કરતો દેખાય છે, એમ જ્ઞાન માત્ર આત્મા શુદ્ધ ચૈતન્ય પિંડ હોવા છતાં એ નાટકની પેઠે જીવ વસ્તુ આશ્ચર્યકારી અનેક ભાવરૂપ ભાષા એમ વાપરી છે. ઓહો, જેના સ્વભાવમાં નથી એવો રાગ ને દ્વેષ દયા ને દાન એવા ભેદરૂપે એ પ્રણમે ને દેખાય છે, એ કોઈ આશ્ચર્ય છે એમ કહે છે. શું કહે છે સમજાય છે? કઈ એ આત્મા આમ જ્ઞાન ચૈતન્ય જ્યોત એનો સર્વથા અનુભવ, પણ ત્યાં નાટકના રસના ઉપમાએ એનું વર્ણન કર્યું છે. એ આત્મા જ્ઞાન સ્વભાવી એકરૂપ ત્રણેય કાળે અનાદિ અનંત એકરૂપ હોવા છતાં એની વર્તમાન દશા જીવ વસ્તુ એક જીવ વસ્તુ વસ્તુ એક જીવ પદાર્થ એક આશ્ચર્યકારી અનેક શું કે છે જગતને એમ થાય કે આવો પવિત્ર અને શુદ્ધ વળી એમાં મલિનતા એની દશામાં ક્યાંથી આવી? આ દુઃખરૂપી દશા નિત્યાનંદ પ્રભુ આનંદનો કંદ જ્ઞાયક મૂર્તિ આત્મા આત્મજ્યોતિ એમાં વળી આ દુઃખ ને રાગ ને વિકલ્પ ને વાસના વિષયની આવી ક્યાંથી? કે છે ભાઈ, એક જીવ વસ્તુ નાટરસ કે સમાન નાટકમાં જેમ એક જ માણસ હોવા છતાં ભિન્ન ભિન્ન ભેગ ધારણ કરીને દેખાય છે, એમ ભગવાન જ્ઞાન મૂર્તિ ચિદાનંદ એક રૂપ હોવા છતાં એની વર્તમાન દશામાં એક વસ્તુ આશ્રયકારી અને એક ભાવરૂપ એક હી સમય મેં દિખલાઈ દીધી હૈ. રાગ રૂપે દેખાય, પુણ્યના પરિણામ રૂપ દેખાય, પાપના પરિણામ રૂપ દેખાય, એ સમય જરી અશુદ્ધતા કડવા રૂપે દેખાય, શુદ્ધના પ્રગટ રૂપે બંધ રૂપે દેખાય, એ સમય મેં હાથ પર્યાય રૂપે દેખાય. ભગવાન ચૈતન્ય મૂર્તિ એકરૂપ સ્વભાવ અને તે જ સમ્યક દર્શનનો વિષય અને ધ્યેય એવી વસ્તુ એક જીવ વસ્તુ હોવા છતાં એની વર્તમાન દશામાં સાત તત્વ રૂપે પરિણમન દેખાય છે, એક પણ હોવા છતાં અનેક રૂપે છે ને, અનેક ભાવ રૂપ ભાવના પર્યાય અહીં લેવી છે. એ વસ્તુ છે, રાગ રૂપે છે, હું જીવના પરિણામના અંશ રૂપે એ જીવ છે, રાગ રૂપે છે, બંધ રૂપે છે, બંધ એટલે ભાવ બંધ, આશ્રવ રૂપે છે, એ કંઈક પ્રકૃતિના પરિણામ એમાં નથી કે જે પ્રકૃતિ પૂરી આવે એને અટકવાનું પરિણામ રૂપ પણ છે, જરી નિદ્રા રૂપ પણ છે અને એટલા અંશે મોક્ષ રૂપ પણ છે. શું કે છે સમજાય છે? કાંઈ એક ચૈતન્ય જો બે અસ્થિ પણ સિદ્ધ કરે છે, એક વસ્તુ જ્ઞાન માત્ર પરમ ચૈતન્ય જ્યોત માત્ર જે સમ્યક દર્શનનો વિષય કે જેને આશ્રય આત્માને ધર્મ દશા પ્રગટ થાય એવી ચીજ એક રૂપે હોવા છતાં અનાદિથી ચિરમિતિ શબ્દ પડ્યો છે ને, અનાદિથી એક વસ્તુ અનેક ભાવરૂપી સમય મેં દિખલાઈ દેતી. દેખો સમજાય છે, એક સમયમાં હાથ તત્વ રૂપ દેખાય છે. એક જ્ઞાયક માત્ર ચૈતન્ય પદાર્થ હોવા છતાં એની વર્તમાન હાલત નામ દશા નામ પર્યાયમાં સાત તત્વના ભાવરૂપ એક સમયમાં સાત રૂપ દેખાય છે. આશ્રયકારી એમ ભાષા વાપરી છે ને. ઓહો, વસ્તુ અભેદ અખંડાનંદ પ્રભુ, છતાં તેનો આશ્રય કે એક સમયમાં આવા અનેક વિવિધ વિચિત્રના સાત તત્વના પર્યાય રૂપે દેખાય, એક આશ્રય છે. સમજાય છે? કાંઈ જો સાતપણે છે, સિદ્ધ કર્યું છે. એમ તો સાતપણું ભાઈ એમ લીધું છે, પહેલે ગુણસ્થાનથી તે હાથ તેરમા ગુણસ્થાન સુધી સાત તત્વ લીધા છે પર્યાયમાં. જાણો, તેરમું સંગત કેવળ જ્ઞાન થયું, ત્યાં પણ શરીર આશ્રવનો પરિણામ છે, યોગના છે ને આશ્રવ, એટલો અંશે ભાવબંધ છે, એટલે અંશે એટલો કેવળ થયું મોક્ષ પણ છે, સમર્પણ છે, નિર્દ્રા પણ છે, મોક્ષ પણ છે. એક વસ્તુ જ્ઞાયક માત્ર ભગવાન વસ્તુ હોવા છતાં એની એક સમયની અવસ્થા મિથ્યા દ્રષ્ટિને મિથ્યા પ્રકારના હાથ પર્યાયો તેને શુદ્ધ સંવર નિદ્રા મોક્ષ ન હોય. સંવર નિદ્રા એટલે કે આત્માનું જ્ઞાન અને ભાન થયેલી નિર્મળ દશા અને શુદ્ધિની વૃદ્ધિ અને પૂરણ મોક્ષ દશા શુદ્ધ ન હોય, પણ એને એ પ્રકારના પરિણામ પ્રકૃતિનું કેટલું ગુણસ્થાનને યોગ જે નથી આવતા પ્રકૃતિ એ પ્રકારના પરિણામ રૂપને વ્યવહારે સમર ગણી કર્મના અંશને ખરે છે એ અપેક્ષાએ નિર્દ્રા ગણી એક અંશે ખર્યું એટલી અભાવરૂપ ગણીને મોક્ષ ગણ્યો અને જીવ જીવ આશ્રવ પૂજપા પણ તો પરમેલો અનાદિનો છે પર્યાય પણ હો પર્યાયમાં. હરી વાત, હરી એક સમય હાથ આ કહ્યું ને, એ જ કહ્યું કે વસ્તુ એક શુદ્ધ જ્ઞાન માત્ર પિંડ અનંત ગુણનો સ્વભાવ રૂપ એને પરમ ભાવ જ્ઞાય થી જ્ઞાન માત્ર ગણ્યો એક રૂપ વસ્તુ છે. એ જ દ્રષ્ટિ એના ઉપર કરવા જેવી એ દ્રષ્ટિનો વિષય છે, છતાં એની પર્યાય નામ વર્તમાન હાલતમાં સાત તત્વ જીવના પરિણામ પણ અંશરૂપ છે. અજીવ છે નહીં અથવા અજીવ આ છે એને જાણવા રૂપના પરિણામ છે, પુણ્ય પાપના પરિણામ છે, એ બે થઈને આશ્રવ પરિણામ છે. નીચે ઉપર પછી પાપ નથી પરિણામમાં, એટલે અહીં પણ નીચેની વાત કરી. આશ્રવ કરવો છે ને, એ અટકેલો એટલો બંધ છે, કંઈક છૂટે તો છે, જેટલા કર્મ બાંધ્યા નવા એમાંથી પૂર્વનું થોડું છૂટતું તો જાય, એ અપેક્ષા એ નિર્જરા કહેવામાં આવે. શુદ્ધ નિદ્રાની વાત નથી અત્યારે, અને તેને એટલું ખરવાની અપેક્ષાએ છૂટ્યો એની અપેક્ષાએ મુક્ત છે એમ મોક્ષની અવસ્થા મિથ્યા દ્રષ્ટિમાં અજ્ઞાનના હાથપણાના પરિણામ પણ પરણમેલો છે. સમજાણું કાંઈ જો ન હોય તો પ્રગટ આનંદનો પૂર્ણ અનુભવ હોય, અને પૂર્ણ અનુભવ હોવા છતાં કેવળીને હજી અંદર એક સમયનું કંપન અને પૂરણ શુદ્ધ આત્માની ત્રિકાલ જે પર્યાય પૂરણ નિર્મળ જોઈએ એટલી હજી કેવળી ને નથી. મારી વાતું ભાઈ સમજાણું કાંઈ, એથી અહીં કહ્યું કે એની તે નાટક લીલા આશ્રય કરવાનું એ કેમ કામ છે? नाट्य रस के समान भगवान एक वस्तु पणे होवा छता एनी हालत में दशा में सोनू सोनापणे कायम रहेवा छता सोना में क्षणे क्षणे अवस्था नी विचित्रता दिखाई छे कुंडल कड़ा दीनी आई एक समय आ तत्व नी विचित्रता लेवी छे अहिया कहे छे के भगवान आत्मा एक समय नी अंदर आश्रयकारी अनेक भाव रूप एक ही समय में दिखलाई देती है ओ हम जानू काय इसी कारण से इस शास्त्र का नाम नाटक समयसार है आनु नाम नाटक समयसार छे क्षणे क्षणे विचित्रता नी पर्याय नाटकी शू छे एक मानस भिन्न भिन्न अवस्था धारण करे एनी एक राणी होय घड़ीक मां नाचे घड़ीक मां आम करे चेष्टा करे एम भगवान आत्मा एक समय नी अंदर भिन्न भिन्न अवस्था धारण करे माटे तेने आ शास्त्र ने ई समझावे छे एने माटे एने नाटक पण कहेवामां अथवा नाटक में जी राजा नु वर्णन करवु होय जन्म थी ती मृत्यु सुधी एने दो थी बे चार कलाक में ई बधु पूरू बतावी दे भरतुरी महाराजा 92 लाख नो जे कई कैसी मावा एनु बधु टूकू टूकू बतावी ने एनो जन्म थी मृत्यु नु पूरू बतावे एने माजे नाटक एम भगवान आत्मा अनादि अनंत ध्रुव वस्तु छे अने एनी पर्याय मा हात तत्व छे एम बधुं बतावे छे थोड़ा शब्दों मा थोड़ा गाथा मा माटे तेने नाटक कहेवामां आवे समझाणू काय कई बोलो होवरनु जीवन कीधु तो होवरनु कई हमें पाप बतावता है समय समय नु पूटले हात तत्व नी व्याख्या करीने जीव ने बतायो पर्याय मा हो वस्तु एक एम ओला जीव ने एनु बतावे के भाई पहला कुंड जन्म्या पछी राजगादी बैठा पछी परिण्या पछी आम राज थयो पछी आम थयो पछी संन्यास लीधो भरतुरी वगैरे बाबा थ्यान पछी देह छूटी गयो एम एनी पर्यायो नु वर्णन थोड़ा मा पूरु वर्णवे एम भगवान आत्मा ने एक रूप स्वभाव नी अंदर होवा छता एनी दशाओ नु वर्णन अनेक प्रकारे तेने थोड़ा भाव मा वर्णवे एना अहीं नाटक कहेवामां माटी आ शास्त्र ने समयसार नाटक कहे छे समझाणू काय वही कहते हैं चिरमिति अरे शब्द उपयोग पहलो अमर्याद काल से अनादि काल से भगवान आत्मा पोतानी दशा में विभाव रूप रागादि परिणाम विकार रूप रागादि कल्पना विकार दया दान व्रत भक्ति काम क्रोध हिंसा जूठो विषय भोग एवी जी वृत्तियों वासना एवा विभाव रूप रागादि अनादि काल थियो अमारी याद निगोदना जीव ने एकंद्रीना जीव ने जी कोई भी हजी एवा जीवो छे के त्रसपणु मनुष्यपणु पाम्या नथी एवी जीवनी संख्यानी खाण मोटी छे अने बार निकलेला जीवो पण अनंता छे ए बधा अनादिना भगवान पोतानु चिदानंद स्वरूप एक रूप विनायक मात्र ने भूली सात तत्वना विभाव रूप रागादि परिणाम विभावनी व्याख्या करी राग द्वेष कल्पना विकृति भाव एना परिणाम इतने पर्याय मात्र विचारा जाए एने एक समय नी दशा थी जोवामां आवे आखू पूर्णानंद भगवान नु स्वरूप अंदर छे एने जोवामां न आवे तो ज्ञान वस्तु पूर्वोक्त जीवादि नव तत्व रूप से ढंकाई गेली छे શું કે છે, સોનું 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 એમ ન જોવે અને ઉપરની કારીગરીની કૃત્રિમતા જોવે તો કૃત્રિમતાની આડમાં આખું સોનું સંતાય ડંકાઈ ગયું છે. એમ ભગવાન આત્મા એક સમયની અંદર પૂરણ જ્ઞાન માત્ર આનંદ કંદ ધ્રુવ હોવા છતાં એની એક સમયના વિકારી પરિણામથી જોઈએ તો એક વસ્તુ પહેલી જે કીધી હતી કે જીવદ્રવ કા શુદ્ધ જ્ઞાન માત્ર વસ્તુ એ પૂર્વોક્ત જીવાદી નવ, પૂર્વે કયા એવા જીવ અજીવ, પુણ્યને પાપના પરિણામ, જો નિગોદને પુણ્યના પરિણામ છે માયું આમાં, સમજાય છે? કાંઈ એકેન્દ્રી જીવ કોઈ દી હજી માણસ થયા નથી, એને પુણ્ય પરિણામ તો હોય છે, શુભરાગ હોય છે, અશુભ હોય છે, એવી દશામાં એને કોઈ વખતે પુણ્ય થાય અને પુણ્ય ક્ષણે ક્ષણે થાય એવું પણ એક શાસ્ત્રમાં આવે છે. ક્ષણે પુણ્ય ક્ષણે અશુભ પાપ, ક્ષણે શુભ ક્ષણે અશુભ, એવું નિગોદના જીવ એકંદ્રીના અથવા લીલોત્રી આદિ આ જીવો છે જેના એક શરીરમાં એક જીવ અને બટાટા શકરકંદ આદિ છે એમાં એક શરીરમાં અનંત જીવ, દરેક જીવને ક્ષણે પુણ્ય ક્ષણે પાપ એવા પરિણામ સહજ તેને થયા કરે. ભાઈ સાંભળ્યું નહીં હોય આ, હા એના નાટક કે છે, ભગવાન આત્માની દશાનું નાટક. આ શરીરાદીની વાત નથી હો, એના પરિણામની વાત છે. એ નવ તત્વ રૂપ છે, આચ્છાદિત ઢંકાઈ ગયો એટલે શું કહ્યું કે એની પર્યાયમાં અવસ્થાના વિકલ્પને રાગદ્વેષના ભંગ એને દેખતા આખું ચૈતન જ્ઞાયક મૂર્તિથી ઢંકાઈ ગયું છે. સમજાય છે? કાંઈ એક લાપસી આદિ રંધાતી હોય ને ચૂલે, ત્યારે ચૂલામાં જેની નવા કાચા લાકડા હોય કે કાચા છાણા તો ધુમાડો નીકળે, જોયે છે ચૂલામાંથી આમ ચારે બાજુમાં, એટલે શું તપેલું છે ને શું રંધાય છે એ બધું ગયું અંદરમાં. હવે તો સરખા છાણા બાણા અત્યારે કોલસા બોલસા કરે, પણ પહેલા એવું સાધારણ કાચા છાણા રહી ગયા હોય ના છે, લાકડા જરી હોય ધૂળો નીકળે, એટલે ઓલી લાપસી રંધાતી હોય ને અંદરમાં કે ઢોકળા આદી નાખે છે ને થાળીનું, પણ ઓલો ધુમાડો ચૂલાનો ભાગ ચારી બાજુ ખાલી હોય હેઠે ધુમા આદી ઓલું શું છે એ દેખાય નહીં. સમજાય છે? કાંઈ એમ ભગવાન આત્મા એક સમયમાં આનંદનો કંદ અંદર લાપસી રંધાય છે, આનંદની શક્તિનું સત્વ છે એ, વર્તમાન દશાના વિકલ્પને રાગના ધુવાડામાં એ ઢંકાઈ ગયો છે. સમજાણું કાંઈ? કોમાં સમજાય છે કે નહીં? આના એ દુષી હું જાણે છું. ભગવાન ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્મા એની વાણીમાં એમ આવ્યું એમ છે એમ જાણ્યું. દરેક આત્મા વસ્તુ એ સીધ સમાન પરમ આત્મ સ્વરૂપ, પરમ આત્મ શુદ્ધ જ્ઞાન માત્ર સ્વરૂપ, અખંડાનંદ હોવા છતાં અનાદિથી ચિરમિતિ કહ્યું છે ને, અમર્યાદ કાળ, જેને કાળની મર્યાદા નથી. છે મર્યાદા? ક્યારથી આ વિકાર થયો છે? ક્યારથી આ સાત તત્વના વિકાર રૂપે થયો હોય છે? અમર્યાદ કાળ, અનાદિ, મર્યાદ નથી. એટલા કાળથી એ રાગના વિકલ્પના ધુવાડા, એ પુણ્યને પાપનો ધૂળ, એની આજમાં એ ધુવાડા દેખાય પણ ઓલી ચીજ દેખાતી. સમજાય છે? કાંઈ તરણા ઓથી ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં, એક તરણાની આડમાં આખો ડુંગર. આંખ આગળ આટલું ત્રણું રાખે તો આખો ડુંગર નથી, આખો ડુંગર ઢંકાઈ ગયો. એમ ભગવાન આત્મા એક સમયમાં શુદ્ધ જ્ઞાન માત્ર નો પિંડ, પ્રભુ ચૈતન ચૈતન વિલાસ નો પિંડ હોવા છતાં એની દશાના સાત વિકલ્પો અથવા નવ તત્વના ભેદરૂપ દશાની આજમાં એ ચૈતન જ્ઞાયક પર્યાય બુદ્ધિમાં એ વિકલ્પોના લક્ષમાં એ ત્રિકાળી જ્ઞાન માત્ર ઢંકાઈ ગયો. સમજાણું કાંઈ? એ પૂર્વોક્ત નામ પૂર્વે કયા એવા જીવાદી નવ રૂપ સે ઢંકા ઈસ પ્રકાર ભાવાર્થ હૈ કે જી વસ્તુ અનાદિકાલ છે. દાખલો આપે છે, હવે અનાદિકાલથી ધાતુ અને પાષાણ કે સંયુગ કે સમાન આ પથરા હોય છે ને, હોનાના એ હોનાના હોનાના કણિયા અને પથ્થર બે નો સંયોગ અનાદિનો ખાંડમાં ભેગો છે. હોનું જુદું હતું પહેલું અને પથ્થર પછી જોડાણું, એમ ખાંડની અંદર સોનું અને પથ્થરના અને આ મોટા ઓગાળે છે મુંબઈમાં, એ મોટા પથરા લાવીને ઓગાળે ત્યારે પથરા ધૂળ જુદી પડી જાય ને હોનું, પણ એવા ને એવા પથરા એમને હતા ખાંડમાં, ખાંડમાં કોઈ જોડી દીધું તો એવું. અનાદિકાળથી જી વસ્તુ ધાતુ અને પાષાણ, ધાતુ શબ્દે સોનું આદિ અને પથરા, એના સંયોગ કે સમાન, એના સંયોગ કે સમાન જો સ્વભાવ નહી. સમજાણું કાંઈ? કર્મ પર્યાય સે મિલી ચલી આ રહી હૈ કોણ? જી વસ્તુ. ભગવાન આત્મા અનાદિથી જેમ પાષાણ અને ધાતુ સોનું બે સંયોગે ખાંડમાં ચાલ્યું આવે છે, એમ ભગવાન ચૈતન આનંદનો કંદ એવી આત્મધાતુ એ પુનને પાપના વિકલ્પ અને કર્મનું નિમિત્તનો ધાતુ, એ પથ્થરનો સંબંધ કર્મનો, એ કર્મ એ પથરા છે. સોનાની ખાંડમાં એકનું સોનું લાટો ન પીડ્યો હોય એમ છે કે નહીં ભનભાઈ? નહીં, એને ધંધો છે કે નહીં? એને એ હોનો ને પથરા બે ભેગા ખાંડમાં હોય, અનાદિથી ચાલ્યા આવે છે, એમ ભગવાન આત્મા કર્મના માટીના ધૂળના પથરા છે ઝીણા, એની હારે ભગવાન સોના રૂપે આનંદ કંદ એની પર્યાયમાં કર્મની પર્યાયના સંબંધ એ અનાદિથી ચાલ્યો આવે. અનાદિકાળથી ધાતુ અને પાષાણ કે સંયોગ કે સમાન, સંયોગ કે સમાન હો, કર્મ પર્યાય સે મિલી ચલી રહી હૈ ભગવાન ચૈતન ધાતુ, જેણે આનંદને જ્ઞાનને ધારી રાખ્યા એવો ભગવાન. ધાતુ એટલે ધારી રાખ્યો, સોના એ સોના પણ ઉધારી રાખ્યું, પથરા એ પથરા પણ ઉધારી રાખ્યું. ભગવાને આનંદને જ્ઞાન સ્વરૂપે ને આનંદને શુદ્ધ અતિન્દ્રિય રસનો કંદ જેણે ધાર્યો અનાદિથી, એવો ભગવાન આત્મા કર્મના પથરાના સંયોગે અનાદિથી રહ્યો છે. સમજાણું કાંઈ? ગાયમાંથી દૂધ નીકળે તે દૂધ ને પાણી બે ભેગા હોય ત્યાં એમાં હતી, એમને ભેગા એ કાર્ય છે. અગ્નિ આપો તો પાણીની વરાવ દૂધનો માવો થઈ જાય, પણ પહેલું પાણી કે દૂધ એમાં છે નહીં, બે ભેગા છે. શેરડીમાં રસ ને કૂચો, શેરડીમાં રસ ને કૂચો બે ભેગા છે, પણ પીલતા કૂચો જુદો પડે ને રસ જુદો પડી જાય. તલમાં તેલ ને ખોળ, ખોળ એટલે ખોળ, ગામડામાં એને ખોળ કહે છે, એમ ભગવાન આત્માને ખોળ સમાન જે કર્મ જળ એનો સંયોગ અનાદિથી ચાલ્યો આવે છે. દૂધમાં પાણી પહેલું ને દૂધ પછી એમ છે, દૂધ પહેલું ને પાણી એમ નથી. શેરડીના રસમાં રસકૂચોમાં પહેલું ક્યું થયું હોય છે? બે ઘરે, એમ પથ્થરની ખાંડમાં પથ્થર ને સોનું એક સાથે છે એમ ભગવાન આત્મા જડ ચૈતન્ય અનાદિ ખાંડ ભગવાન ચૈતન ધાતુ પૂર્ણાનંદ સ્વભાવ અને કર્મની જડ ધાતુ એટલે કર્મ પથરા એ બેનો સંયોગ અનાદિથી ચાલ્યો એના પર્યાય સે મિલી ચલી આ રહી હૈ જો સો મિલી હુઈ ઉકર વ રાગાદિ વિવાહ પરિણામો કે સાથ જો દાખ દેખો શું કે છે ભગવાન આત્મા પૂર્ણાનંદ ને જ્ઞાન માત્ર ચૈતન સત્તા એનું હોવા છતાં એની દશામાં જો વિકાર ન હોય તો પરમ આનંદના અતિન્દ્રિય આનંદનો પ્રત્યક્ષ અનુભવ હોવો કારણ કે વસ્તુ તો નિત્યાનંદ પ્રભુ છે વસ્તુમાં નિત્ય જ આનંદ હોય આનંદ વળી અપૂર્ણ હોય ને ન હોય એમ બની શકે ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ છે એ તો નિત્ય અતિન્દ્રિય આનંદનો કંદ છે જો એની વર્તમાન દશામાં મેલ અને દોષ ન હોય તો તેની દશામાં નિત્ય આનંદ રસનો વર્તમાન પ્રગટ અનુભવ હોવો કો બરાબર છે આ માસુભાઈ અને આનંદ અંદરમાં નિત ન હોય તો વિકારના નાશ કાળે આનંદ પ્રગટશે ક્યાંથી બહારથી આનંદ આવે એવો છે બરાબર છે કે લોજિક થી બસી પણ એને કોઈ દી વિચાર જ કર્યો નથી વાસ્તવિક શું છે ને શું થઈ રહ્યું કે છે ભગવાન આત્મા એ કર્મના પથરા જેમ હોના અને પથરા બે ભેગા ખાઈમાં એમ ભગવાન પ્રભુ ચૈતન ધાતુ શુદ્ધ આનંદ ધાતુ અને રાગ કર્મના પથરાનો સંયોગ અનાદિ ખાંડમાં પડ્યો છે એમને એના કારણે મિલી હોય હોકર વ રાગાદિ વિવાહ પરિણામો કે સાથ ભગવાન આત્મા એ કર્મના નિમિત્તની પર્યાયના સંગમાં પોતાને રાગને દ્વેષ પુનને પાપ કામને ક્રોધ એવા વિકારી વિકાર પરિણામ કે સાધ વ્યાપક રૂપ છે દેખો એટલા પથરા રૂપ છે વ્યાપક નહી કર્મ સાથે વ્યાપ નામ એની અવસ્થા કર્મની આત્મા એમાં વ્યાપક થયો એમ નહીં વ્યાપક એટલે પસર્યો એમ નહીં પણ કર્મના જળના સંગમાં એ ચૈતન્ય ભગવાન પોતાના સ્વભાવમાંથી ખસી અનાદિથી રાગને દ્વેષ પુનને પાપની વર્તમાન દશામાં વ્યાપ નામ અવસ્થા રૂપ થઈ અને વ્યાપક નામ આત્મા જ તેમાં પરિણમી રહ્યો ભારી વાતો ભાઈ હવે આમાં કર્મને લઈને વિકાર છે એમ ન કહ્યું આમાં બે સંયોગ છે છતાં સંયોગના લક્ષ્ય જીવ પોતાના આનંદને જ્ઞાન સ્વરૂપના આખી ખાણને ભૂલી વર્તમાન દશામાં વિકારરૂપ પુનને પાપના વિકલ્પોની વાસના રૂપ પર્યાયમાં વ્યાપ પર્યાયરૂપી વ્યાપ એટલે અવસ્થા એમાં દ્રવ્ય પોતે જ પર્યાયમાં વ્યાપનું અવસ્થા પણ એ કર્મમાં આ વ્યાપી ગયો છે કર્મને લઈને વિકારી અવસ્થા વ્યાપી છે એમ નથી છે કે નહીં આમાં રાગાદિ વિવાહ પરિણામને સાથ વ્યાપ વ્યાપક રૂપ છે સ્વયં પરિણમન કર રહી હૈ સ્વયં પરિણમન કર રહી હૈ ભાષા જુઓ ને એની એટલું સ્પષ્ટ કરી નાખ્યું છે રાયણું રાજપાળે લોકો કે કર્મ પદાર્થને લઈને જીવમાં વિકાર અરે કોઈ વિકાર કોઈને કરાવે સમજાય છે પાણીમાં ઉષ્ણતા એ અગ્નિના નિમિત્તે દેખાય છે પણ એ નિમિત્તને લઈને ઉષ્ણતા નથી એ ઉષ્ણતા પાણીના ઉષ્ણતા કાળે શીતળતા સ્વભાવ હોવા છતાં એની વર્તમાન દશા વિકૃત ઉષ્ણતા થઈ એ પોતાનું વ્યાપક છે. ઉષ્ણતાની અવસ્થામાં વ્યાપ્યો પોતે પાણી છે, અગ્નિને કારણે નહી. હે, આમાં હું કઠણ પડે તો વિચારો કે ભાઈ અગ્નિ પડ્યું છે એને કારણે ઓનું થાય, તો અહીંયા આકાશ છે એક અરૂપી, અગ્નિ છે ત્યાં આકાશ ઓનું થવું જોઈએ. પણ જેનામાં ઔષણ થવાની લાયકાત પર્યાય અવસ્થામાં છે તે અગ્નિના સંયોગે પોતાને કારણે ઉષ્ણ થઈને પ્રણમે. બરાબર છે, એ ઉષ્ણપણે પ્રણમવા છતાં એમાં શીતળતા ઠંડક એવી પાણી વખતે પડી છે કે ગ્લાંડ જો પાણી આમ મારે તો જેનાથી ઊનું થયું તેને ગારો કરી નાખે. બરાબર છે કે નહીં? પાણીમાં ઉષ્ણતા કાળે ઉષ્ણતા કૃત્રિમ અને ક્ષણિકપણે પાણી વહેતું છે, એનો મૂળ સ્વભાવ શીતળતા પણ અનાદિનો રહ્યો છે, કે જે ઉષ્ણતા કાળે પણ અધવન પાણીનો દીગડો ઊનો ખદબર થયો હોય, લોકો જેને કહે છે ને પૈસા, શું કે છે, કઈ ફજિયા પડે એવો, ફજિયા એટલે ઓલા ગોળ ચક્કર પડે ને આમ બહુ ઊનો ફરે એટલે, હા ફજિયા કહે, એ પાણીને ગ્લાટ નાખીને આમ જો અગ્નિ ઉપર કરો તો ઉષ્ણતા તો જાય, પાણીની ઠંડક તો અંદરમાં સ્વભાવમાં રહે છો રજકણમાં, અને અગ્નિને ગારો કરે એવી તાકાત રાખીને પાણી ઊનું થયું છે. એ પાણી પોતાને કારણે ઊનું થયું છે અને અગ્નિને ઉષ્ણતા ને અગ્નિને નાશ કરે એવી તાકાત રાખીને થયું છે. બરાબર છે ચંદુભાઈ? થારે એનો અર્થ શું કેવો અહીંયા? અહીં પોતે ઉષ્ણતા ટળે એટલે ઓલું એની મળાયું એના અંદરમાં અગ્નિને ઠંડાપણે પરણવાના સ્વભાવે પરણમી જાય, એમ અજ્ઞાનના સ્વભાવની શક્તિના સામર્થ્ય અજ્ઞાનનો નાશ થતા તેના નિમિત્તોનો નાશ તેને કારણે થઈ જાય. કો સમજાણું આમાં? પણ એની એને તાકાતની ખબર છે કે પાણી ગમે એટલું ઊંચું હોય તો પણ અંદરમાં શીતળતા ભરી ન હોય તો ઉષ્ણતા ટળીને શીતળતા આવશે ક્યાંથી? શીતળતા કઈ ઉષ્ણતા ગઈ એમાંથી નથી આવી, એમાં ભરી છે એમાંથી આવી છે. એમ ભગવાન આત્મા એક સેકન્ડના સંભાગમાં વિનાયકને આનંદનું શીતળ અવિકારી સ્વભાવનો કંદ રચશે આત્મા. પણ અનાદિ કર્મના નિમિત્તે જેમ પાણી અગ્નિના નિમિત્તે થઈ છે પાણી પોતે ઉષ્ણ, એમ કર્મના નિમિત્તના સંગે ભગવાન પોતાના સ્વભાવને ભૂલી, ભગવાન ભૂલતો હોય છે, પોતે પોતે ભગવાન એ ભૂલ્યો છે. આ શ્રીમદે એક પત્રમાં લખ્યું છે શ્રીમદે કે પ્રભુના પ્રભુ સર્વગુણ સંપન્ન પણ એમાં અપલખણનો પાર નથી. એટલે બીજા વાંચનાર લે આ તો ભગવાનનો દોષ કાઢે છે રે, સાંભળ ને ભાઈ, શ્રીમદનો એક પત્ર છે ભાઈ, એમાં વાંક કરે પ્રભુ સર્વગુણ સંપન્ન છતાં એના અપલખણનો પાર નથી એવો પત્ર છે. ત્યારે ઓલા જોયું હજી ભગવાનમાં અપલખણ કાઢે, સાંભળ ને ક્યાં ભગવાન ભાઈ, એ તારો ભગવાન અંદર આનંદ કંદ છે, એ સર્વગુણ સંપન્ન હોવા છતાં એની દશામાં અપલખણનો પાર. આ ઘણા અમારે પ્રસંગ કરે જો શ્રીમદ આમ લખે, હવે બાપા તને ખબર ન પડે શું આશે કયું સમજ્યા વિના, એ એની આત્માની વાત કરે છે બાપા, કે આત્મા અંદર પૂર્ણાનંદ ને વિનાયકનો કંદ હોવા છતાં જો ભૂલ ન હોય તો આનંદનો અનુભવ પ્રત્યક લાવો, સ્વાદ લાવો આનંદનો, અને આનંદનો સ્વાદ નથી ને આનંદ તો પડ્યો છે અંદરમાં, માટે ભૂલ એની દશામાં છે. એ ભૂલ રાગને દ્વેષ પુનને પાપ કામને ક્રોધ ભ્રાંતિ એની ભ્રાંતિની દશા પણ ભગવાન પોતે આત્માના સ્વભાવ પોતે પોતે ભૂલીને અપને કો આપ ભૂલ કે હેરાન હો ગયા. આમ સત્ય છે એને સમજે નહીં તો એને સત્યનો સ્વભાવ કેમ છે તેને પ્રગટ થાય ની દ્રષ્ટિ થાય નહીં. કે છે સમજાણું મિશન પછી છે હળા નવ બધી ભૂલ જાય નીકળું અહીં તમારે નવ બધું છે ને હા છ મિનિટ છે ને કો સમજાણું આમાં કે છે ભગવાન પ્રભુ આત્મા રાગાદિ વિભાવ પરિણામ એટલે દશા, દશા એટલે પર્યાય, પર્યાય એટલે હાલત, એની સાથે વ્યાપ નામ અવસ્થાન, વ્યાપક નામ એનું દ્રવ્યતી અંશે તે પણ એ પ્રણ્યો સ્વયં પરિણમન કરી રહી છે જીવ વસ્તુ સ્વયં કર્મના કારણે નહીં. ભાઈ એમ લીધું ભાષા જુઓ ને હા 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 આવું તો સ્પષ્ટ કર્યું છે એને. બાર પુસ્તક આવશે ત્યારે ખબર પડશે. ગુપત ગુપત પડ્યું હતું એ બધા ભાવ તો ઘણા કાળથી કહીએ છે ને ઘણા કાળથી આ મારા ગોટા ઉઠાવે નાય કર્મ વિના વિકાર થાય. કર્મ ને લઈને હે સીધો શેનો હતો પોતે સ્વયં જીવ વસ્તુ પરિણમન કર રહી હે. અહીં વસ્તુ કીધી છે ને એટલે કે નંદનજી જીવ પોતે વિકારની દશાપણે સ્વયં પોતાપણે પોતે વિકારની દશાનો કરતા થઈ અને પરિણમી થઈ રહ્યો. વિકારપણે ન હોય આનંદ લો. વિકાર પરથી થતો હોય તો સ્વતંત્રપણે ટાળવાનો અવસર રહે નહીં. અને સ્વની પર્યાય પરથી થાય પર ઉપસ્થિત હો નિમિત્તપણે હો પણ એ અસ્થિ છે માટે વિકારનું અસ્તિત્વ છે એમ હોઈ શકે નહીં. ત્રણ કાળ ત્રણ લોકમાં સમજાણું કાંઈ. રાગાદિ વિભાવ પરિણામની સાથે ભગવાન આત્મા જ્ઞાન શુદ્ધ ચૈતન્ય જૌ તત્વ અંદર પિંડ હોવા છતાં એ જ્ઞાનનો પુંજ હોવા છતાં એ અનાદિથી સ્વયં પરિણમન પુનપાપના દિશારૂપે થઈ રહી છે. વ પરિણમન દેખા જાય દેખો એ પર્યાય વર્તમાન દેખી જાય દેખીએ તો જીવ કા સ્વરૂપ ન દેખા જાય તો જીવ વસ્તુ નવ તત્વ એસા દ્રષ્ટિ માં આતા હૈ એસા ભી હૈ સર્વથા જૂઠ નહીં હૈ ત્યાં પૂરું થાય છે પરિણર થાય છે એટલો ત્યાં સુધી પૂરું થાય છે. ભગવાન આત્મા એની દશામાં હાલતમાં પર્યાયમાં રાગને પુનરૂપે સ્વયં પરણ કરે છે અને એ પરિણમન રાગને વિકારને જો વર્તમાન જોઈએ તો જીવકા સ્વરૂપ ન દેખા જાય. ત્રિકાળ જ્ઞાન માત્ર આનંદને ધ્રુવને જોઈએ નહીં તો જીવ વસ્તુ નવ તત્વરૂપ હૈ. જીવ વસ્તુ વિકારપણે ભેદપણે નવપણે છે એસા દ્રષ્ટિ મેં આતા હૈ એવી દ્રષ્ટિ મેં દેખાય છે. એસા ભી જીવ હૈ એસા ભી એક શું આગળ ત્રિકાળ જ્ઞાયક માત્ર ભી કહે છે આવો પણ છે ને આવો પણ છે પર્યાય આવો વિકારરૂપ છે ન્યાય સ્વભાવપણે શુદ્ધ ચિદાનંદ એક રૂપ છે. એ સર્વથા જૂઠ નહીં. કોઈ કહે કે વિકાર કંઈ બ્રહ્મ છે એ કાંઈ નથી પણ બ્રહ્મે અસ્થિ છે કે નથી બ્રહ્મ બ્રહ્મપણે પણ અસ્થિ છે એ આત્માની પોતાની દશા એ પરિણમન થયેલો એક ભાવ છે. સર્વથા જૂઠ કહો એમ નથી. કથનથી જૂઠ છે ત્રિકાળમાં નથી માટે જૂઠું પણ અસ્થિપણે નથી અંશપણે એમ નથી. સમજાય છે કાયામાં. આવું વસ્તુનું સ્વરૂપ જ્યાં સુધી નવના વિકલ્પણે પણ એ જ છે એમ જ્યાં સુધી પર્યાયની અસ્થિતાનું પણ સત્પણું દ્રષ્ટિમાં ન આવે તો એના વિનાનું એકરૂપ ત્રિકાળ જ્ઞાયક માત્ર ભગવાન એની દ્રષ્ટિની સ્વતંત્રતાનો વિષય થઈ શકે નહીં. સમજાણું કાયામાં સર્વથા સર્વથા કથનથી જૂઠ કથનથી એટલે ત્રિકાળ સ્વભાવની અપેક્ષાએ જૂઠું વ્યવહાર નહીં નો વિષય જૂઠો કે છે ત્રિકાળની અપેક્ષાએ પણ વર્તમાન વિકૃતનો ભાવ બિલકુલ એનામાં નથી દોરીને સર્પ કલ્પે છે પણ સર્પને દોરી બે છે અને કલ્પના પણ છે આ સૂતર દોરી પડ્યો હોય ને આદિ આમ કે સર્પ પણ બે ચીજ નક્કી થઈ ગઈ એક સર્પ ક્યાંક ભયો થયો દોરીમાં આરોપ કરે છે એમ વિકાર કૃત્રિમ છે એને ત્રિકાળ સ્વભાવ ભાડ્યા વિના એ મારું ત્રિકાળી સ્વરૂપ એમાં આરોપ કરે છે પણ એ વસ્તુ છે ભ્રમણાનો વિષય રાગ દ્વેષ વિકાર છે છે હે કહ્યું છે ને ઉલંબાઈ છે છે હતું આપણે મૂળ એની ભાષા છે માં છે ગુંડારીમાં આપણી જેવી ભાષા છે 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 એમ કહ્યું ત્યાં એ તો આપણે પછી આખું હિન્દીમાં જ નથી શું કહ્યું નવ તત્રુપ હે એસા દ્રષ્ટિમાં ન્યાયમાં છે છે એમ જ કહ્યું છે એમાં એની ભાષામાં એસા બી સર્વદા જૂટને ક્યાં વિભાવ રૂપ રાગાદી પ્રણામ શક્તિ ન્યાય આપે છે ન્યાય આપે છે એ વિકાર થાય છે એની દશામાં કારણ શું પરનું કારણ છે કે નહીં સમજાય છે કાંઈ એનામાં એક વિભાવ રૂપ રાગાદી પ્રણામ શક્તિ જીમે હે એ વિકાર રૂપે થવાની એનામાં લાયકાત એનામાં પર્યાયમાં લાયકાત છે એનો સ્વભાવ એવો છે સમજાણું કાંઈ એ માટે તે વિકારપણે થયેલો પોતાની શક્તિને કારણે દેખાય છે એ નવપણે છે એ વ્યવહારથી યથાર્થ છે અંતરથી જોતા એ વસ્તુમાં છે નહીં અને અંતર જોવું તે સમ્યક દર્શનનો વિષય છે એ વિગેરે વાત કરશું.